एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपनी भाषामा।
नमस्कार अने ज्ञान गोष्ठीना आजना संवादमा आपनुं स्वागत छे। આજે આપણે એક એવા બૌદ્ધકની વાત કરવાના છીએ જેમનું નામ કહી શકાય કે બે સાવ અલગ દુનિયામાં ગાજે છે। એક તરફ ભાષાના ઊંડાણનું વિશ્લેષણ અને બીજી તરફ સત્તા અને શક્તિની એકદમ તીખી આલોચના। આપણે નોમ ચોમ્સ્કીની વાત કરી રહ્યા છીએ।
હા, ચોમ્સ્કી ખરેખર અનોખા છે। એમનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે એમણે ખાલી ભાષા કેવી રીતે કામ કરે છે એની સમજ જ નથી બદલી, પણ એ પ્રક્રિયામાં એમણે માનવ મન વિશે પણ ક્રાંતિકારી વિચારો આપ્યા।
બરાબર,
અને જાણે એટલું ઓછું હોય એમણે રાજકીય અને મીડિયા વિશ્લેષણ માટે પણ એક એવું ફ્રેમવર્ક આપ્યું જે આજે પણ મતલબ બહુ જ રેલેવન્ટ છે।
તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ શું રહેશે?
આપણો મુખ્ય હેતુ એ છે કે ચોમ્સ્કીના આ બંને મુખ્ય પ્રવાહો, ભાષાકીય અને રાજકીય, એના સૌથી મહત્વના પાસાઓને સમજીએ, એમને ઉજાગર કરીએ।
કયા સંજોગો હતા જ્યારે આ વિચારો આકાર લઈ રહ્યા હતા? ચોમ્સ્કીનો ઉદય 20મી સદીનો મધ્યભાગ, ખરું ને?
બિલકુલ, 20મી સદીનો મધ્યભાગ, અને એ સમય જુઓ જબરજસ્ત ઉથલપાથલનો હતો। એક તરફ વિજ્ઞાન ટેકનોલોજી એમાં તો બહુ પ્રગતિ થઈ રહી હતી, પણ બીજી તરફ પેલું શીતયુદ્ધનો તણાવ હતો, સામ્રાજ્યવાદનો અંત આવી રહ્યો હતો, પણ નવા સંઘર્ષો ઊભા થતા હતા અને સામાજિક અસમાનતાઓ તો હતી જ। બૌદ્ધિક જગતમાં પણ મોટા ફેરફારો થતા હતા। મનોવિજ્ઞાનમાં ત્યારે કોનો દબદબો હતો? બીએફ સ્કિનર।
વર્તનવાદ, બિહેવિયરિઝમ।
હા, બિહેવિયરિઝમ, મતલબ એ લોકો માનતા કે માણસનું બધું વર્તન, ભાષા સુદ્ધા, એ ખાલી બહારની ઉત્તેજના અને પ્રતિભાવનું પરિણામ છે, મન જેવી કોઈ વસ્તુની ખાસ ભૂમિકા નથી।
એટલે કે મનુષ્ય એક પ્રકારનું પ્રોગ્રામ્ડ મશીન, એવું કંઈક?
લગભગ એવું જ। અને ભાષાશાસ્ત્રમાં શું હતું? સ્ટ્રક્ચરલિઝમ, માળખાકીયવાદ।
ઓકે,
એ લોકો ભાષાનું વર્ણન કરતા હતા, પણ ભાષા મનમાં કેવી રીતે બને છે એ પ્રશ્ન ગૌણ હતો। આ બધાની વચ્ચે પેલું બીજું વિશ્વયુદ્ધ અને પછી વિયેતનામ યુદ્ધ,
હા, એણે ઘણો પ્રભાવ પાડ્યો છે।
ચોક્કસ, એના કારણે સરકારો અને જે સ્થાપિત સત્તાઓ હતી એના પર લોકોનો ભરોસો ઓછો થવા લાગ્યો। સત્તા ખરેખર શું છે એના વિશે મૂળભૂત સવાલો પૂછાવા લાગ્યા।
એટલે આ બધી પૃષ્ઠભૂમિ હતી ચોમ્સ્કીના વિચારો માટે। એમના પર કોનો પ્રભાવ હતો? તમે એમના ગાઈડ ઝેલિગ હેરિસનું નામ લીધું, એ સિવાય?
હા, હેરિસ તો હતા જ ભાષાકીય પાયા માટે, પણ રાજકીય રીતે જુઓ તો બટ્રાન્ડ રસેલ જેવા તર્કવાદી, શાંતિવાદી, પછી જ્યોર્જ ઓરવેલ,
ઓરવેલ હા, સત્તાના ટીકાકાર,
બરાબર, અને મિખાઇલ બાખુનિન જેવા અરાજકતાવાદી વિચારકોનો પણ પ્રભાવ દેખાય છે। પણ કહેવું પડે કે ચોમ્સ્કી પોતે જ જ્ઞાનાત્મક ક્રાંતિ, કોગ્નિટિવ રિવોલ્યુશનના કેન્દ્રમાં હતા,
જેણે મનને ફરી અભ્યાસમાં લાવ્યું।
એક્ઝેક્ટલી, મનને ફરીથી કેન્દ્રમાં મૂક્યું, અને પેલી 1971માં મિશેલ ફુકો સાથે એમની જે ચર્ચા થઈ હતી ને માનવ સ્વભાવ પર,
ઓહા, એ બહુ ફેમસ છે,
બહુ જ। એ ખરેખર બે અલગ વિચારધારાનો, દ્રષ્ટિકોણનો ટકરાવ હતો।
એમના શરૂઆતના જીવન વિશે થોડી વાત કરીએ। ફિલાડેલ્ફિયામાં જન્મ્યા, યહૂદી સ્થળાંતરિત પરિવારમાંથી આવતા હતા, પિતા હિબ્રુ વિદ્વાન, આ બધાનો ભાષા પ્રત્યેના લગાવ પર શું પ્રભાવ પડ્યો?
પ્રભાવ તો સીધો જ પડ્યો હોય, તમે વિચારો, ઘરમાં જ ભાષા, એના નિયમો, એનું બંધારણ, આ બધું રોજની ચર્ચાનો ભાગ હોય। એમના પિતા વિલિયમ ચોમ્સ્કી હિબ્રુ ભાષાના ઇતિહાસ અને વ્યાકરણના સારા એવા જાણકાર હતા, તો આ વાતાવરણથી જ નોમમાં પેલી ભાષાની અંદર જે તર્ક છે, જે સિસ્ટમ છે, એના પ્રત્યે કુદરતી જિજ્ઞાસા જાગી।
એટલે જ કદાચ 16 વર્ષે યુનિવર્સિટી પહોંચી ગયા?
હા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, અને પછી ઝેલિગ હેરિસના માર્ગદર્શન હેઠળ ભાષાશાસ્ત્રમાં PhD કર્યું 1955માં।
અને પેલી વાત સાચી છે કે એમની રાજકીય ચેતના બહુ નાની ઉંમરે જ જાગી ગઈ હતી?
બિલકુલ સાચી વાત છે। કહેવાય છે કે ફક્ત 10 વર્ષના હતા ત્યારે સ્પેનિશ સિવિલ વોર અને ફાસીવાદના ઉદય પર લેખ લખ્યો હતો,
10 વર્ષની ઉંમરે।
હા, એટલે સમજી શકાય કે સત્તા, ન્યાય, રાજકારણ, આ બધા વિશે એમની સમજ અને સંવેદનશીલતા બહુ વહેલી વિકસી ગઈ હતી।
તો ચાલો હવે આવીએ એમના ક્રાંતિકારી વિચારો પર। ભાષાશાસ્ત્રમાં એમનું મુખ્ય પ્રદાન શું હતું જેણે ખરેખર આખું ફિલ્ડને હચમચાવી દીધું.
એમનો મુખ્ય ફાળો હતો પેલો જનરેટિવ ગ્રામરનો સિદ્ધાંત, ઉત્પાદક વ્યાકરણ. અને આનો સૌથી મોટો ક્રાંતિકારી વિચાર એ હતો કે ભાષા છે ને એ કંઈ બહારથી શીખેલી આદતોનો સંગ્રહ નથી. સ્કિનર માનતા હતા એમ.
હા, બિહેવિયરિસ્ટ વ્યૂ.
હા, પણ ચોમ્સ્કીએ કહ્યું કે ના, ભાષા એ આપણા મગજમાં રહેલી એક જન્મજાત ઇનેટ નિયમ આધારિત સિસ્ટમ છે, એક કોગ્નેટિવ સિસ્ટમ જે આપણને અસંખ્ય નવા વાક્યો સમજવા અને બનાવવા દે છે. આ કેપેસિટી આપણા મગજમાં જ છે.
એટલે કે ભાષા શીખવાની એક આખી ફેક્ટરી આપણા મગજમાં પહેલેથી જ છે.
હા, આ જ પેલો યુનિવર્સલ ગ્રામરનો ખ્યાલ છે.
બરાબર પકડ્યું. યુનિવર્સલ ગ્રામર, યુજી. વિચારો કે એ એક ઘર બાંધવા માટેની બેઝિક બ્લુપ્રિન્ટ જેવું છે.
ઓકે, અમુક મૂળભૂત સિદ્ધાંતો, દિવાલો, છત, પાયો એ સમાન હોય છે. વ્યાકરણના નિયમો, વાક્યરચનાના પ્રકારો, આ બધું. અને આ બ્લુપ્રિન્ટ એ આપણા મગજમાં જન્મજાત છે. એટલે જ તો બાળકો કેટલી સહેલાઈથી, ઝડપથી માતૃભાષા શીખી લે છે. ભલે ને એમને જે ભાષા સાંભળવા મળે, પેલું ઇનપુટ એ ઘણીવાર અધૂરું હોય, ભૂલ ભરેલું હોય.
હા, એ વાત તો છે.
ચોમ્સ્કીએ આને જ કહ્યું પોવર્ટી ઓફ સ્ટિમ્યુલસ, ઉદ્દીપનની ગરીબી. મતલબ ઓછી માહિતીમાંથી પણ જટિલ જ્ઞાન બની જાય છે.
આ તો ખરેખર વિચારવા જેવું છે. અને પેલું ડીપ સ્ટ્રક્ચર અને સરફેસ સ્ટ્રક્ચર એ શું હતું? એ પણ આનો જ ભાગ છે.
હા, એ પણ આ જ વિચારધારાનો ભાગ હતો. ચોમ્સ્કીએ કહ્યું કે દરેક વાક્યના બે લેવલ હોય છે. એક સરફેસ સ્ટ્રક્ચર, એટલે જે વાક્ય આપણે બોલીએ કે લખીએ છીએ,
જે દેખાય છે તે.
હા, અને બીજું ડીપ સ્ટ્રક્ચર, એટલે એ વાક્યનો મૂળભૂત અર્થ, એના ભાગો વચ્ચેનો અંદરનો સંબંધ. અને અમુક ટ્રાન્સફોર્મેશનલ રૂલ્સ, રૂપાંતરણકારી નિયમોથી આપણું મન ડીપ સ્ટ્રક્ચરમાંથી સરફેસ સ્ટ્રક્ચર બનાવે છે.
ઓકે,
આખી થિયરીએ ભાષાને ખાલી વર્તન નહીં પણ મનની એક જટિલ ક્ષમતા તરીકે સ્થાપિત કરી. અને આ રીતે કોગ્નેટિવ સાયન્સ, જ્ઞાનાત્મક વિજ્ઞાનનો પાયો નંખાયો.
અદ્ભુત. પણ અહીંથી પેલો મોટો કૂદકો આવે છે જેના વિશે આપણે વાત કરતા હતા. એક ભાષાશાસ્ત્રી જે મનના ઊંડાણમાં ભાષાના કોડ શોધી રહ્યા હતા, એ અચાનક અમેરિકી વિદેશ નીતિ અને મીડિયાના આટલા મોટા ટીકાકાર કેવી રીતે બની ગયા? આ ટ્રાન્ઝિશન કેવી રીતે થયો?
જુઓ, કદાચ એ એટલું અચાનક નહોતું જેટલું આપણને લાગે. એમની રાજકીય સક્રિયતા તો હતી જ, પણ ખાસ કરીને વિયેતનામ યુદ્ધ વખતે એ બહુ તીવ્ર બની. એમના મતે જેમ ભાષામાં સપાટી નીચે નિયમો કામ કરે છે, એમ જ સમાજ અને રાજકારણમાં પણ દેખીતી બાબતોની નીચે છુપાયેલા માળખા અને સત્તાના સંબંધો કામ કરે છે.
અને એમનું રાજકીય દર્શન, એને શું કહેવાય?
એમનું રાજકીય દર્શન લિબર્ટેરિયન સોશિયલિઝમ અથવા એનાર્કો સિન્ડિકેલિઝમ તરીકે ઓળખાય છે.
ઓકે, આ થોડું સમજાવો, લિબર્ટેરિયન સોશિયલિઝમ.
હા, આનો મૂળ વિચાર એ છે કે રાજ્ય અને મોટા કોર્પોરેશનો જેવી જે જબરદસ્તી કરતી દમનકારી સંસ્થાઓ છે, એનો વિરોધ કરવો, એને નાબૂદ કરવી, અને એની જગ્યાએ સ્વૈચ્છિક સહયોગ અને કામદારોના પોતાના નિયંત્રણ પર આધારિત સમાજ બનાવવો. આ પેલું રાજ્ય આધારિત સમાજવાદથી અલગ છે, કારણ કે આમાં વ્યક્તિગત સ્વતંત્રતા પર બહુ ભાર છે અને સરકારી નિયંત્રણનો પણ વિરોધ છે.
અને એમની ટીકાનું મુખ્ય નિશાન કોણ રહ્યું છે?
મુખ્યત્વે બે રહ્યા છે. એક, અમેરિકી સરકારની વિદેશ નીતિ, જેને તેઓ ઘણીવાર બીજા દેશો પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ, એટલે કે હેજેમની તરીકે જુએ છે.
અને બીજું?
બીજું મુખ્ય પ્રવાહનું કોર્પોરેટ મીડિયા. એમનું પેલું પુસ્તક એડવર્ડ હર્મન સાથે લખેલું મેન્યુફેક્ચરિંગ કન્સેન્ટ.
હા, એ બહુ ચર્ચિત છે. મેન્યુફેક્ચરિંગ કન્સેન્ટ અને પ્રોપોગેન્ડા મોડલ શું છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, અને આનો સૌથી કદાચ ચોંકાવનારો વિચાર કયો છે?
કદાચ સૌથી ચોંકાવનારો વિચાર એ છે કે લોકશાહીમાં પણ મીડિયા લોકોને કંટ્રોલ કરવા માટે ખુલ્લી સેન્સરશિપ કે સરકારી દબાણ પર આધાર નથી રાખતું.
ઓ, તો પછી કેવી રીતે?
એમનું પ્રોપેગેન્ડા મોડલ સમજાવે છે કે મીડિયા સિસ્ટમની રચના જેવી છે, એના ફિલ્ટર્સ જ એવા છે કે એ આપોઆપ સ્થાપિત હિતોને ફાયદો કરાવે. પાંચ ફિલ્ટર્સની વાત કરી એમણે.
કયા પાંચ?
પહેલું, મીડિયાની માલિકી કોની છે. બીજું, આવક માટે જાહેરાતો પર નિર્ભરતા. ત્રીજું, માહિતી માટે સરકારી અને કોર્પોરેટ સ્ત્રોતો પર આધાર રાખવો પડે એ. ચોથું, ટીકાકારોનું દબાણ, જેને ફ્લેગ કહ્યું, અને પાંચમું, પ્રબળ વિચારધારા, જેમ કે સામ્યવાદ વિરોધી અથવા મુક્ત બજાર તરફી હોવું.
ઓકે.
આ પાંચ ફિલ્ટર્સ નક્કી કરે છે કે કયા સમાચારને મહત્વ મળશે, કયા દબાઈ જશે અને કઈ ચર્ચા સ્વીકાર્ય ગણાશે. એટલે મીડિયા જાણતા અજાણતા લોકોની સંમતિનું ઉત્પાદન કરે છે.
મતલબ કે મુદ્દો ખાલી ફેક ન્યૂઝનો નથી, પણ કયા મુદ્દા પર વાત કરવી અને કયા પર નહીં એ નક્કી કરવાનો પણ છે. આ તો ખરેખર બહુ સૂક્ષ્મ નિયંત્રણની વાત થઈ કહેવાય.
બિલકુલ.
તો આ સંદર્ભમાં ચોમ્સ્કીના મતે બૌદ્ધિકોની શું ભૂમિકા હોવી જોઈએ, ઇન્ટેલેક્ચ્યુઅલ્સની?
ચોમ્સ્કી માટે આ બહુ જ સ્પષ્ટ છે. બૌદ્ધિકોની નૈતિક જવાબદારી છે સત્તા સામે સત્ય બોલવું, સ્પીકિંગ ટ્રુથ ટુ પાવર. ખાસ કરીને પોતાની સરકારના ગુનાઓ, એમના જૂઠાણા, એમના અન્યાયોને ખુલ્લા પાડવા એ એમની ફરજ છે, કારણ કે એમની પાસે સામાન્ય નાગરિક કરતાં વધુ માહિતી અને પ્લેટફોર્મ હોય છે. એમનો પેલો 1967નો નિબંધ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એ આ વિચારનો પાયાનો દસ્તાવેજ ગણાય છે.
એમના લેખનનો વ્યાપ તો અકલ્પનીય છે. કહેવાય છે કે 150થી વધુ પુસ્તકો લખ્યા છે.
હા, અકલ્પનીય.
જો કોઈ ચોમ્સ્કીને સમજવાનું શરૂ કરવું હોય તો કયા પુસ્તકોથી શરૂઆત કરવી સારી રહે? કયા પુસ્તકો સૌથી વધુ પ્રભાવશાળી રહ્યા છે?
જો ભાષાશાસ્ત્રમાં તો પેલું સિન્ટેક્ટિક સ્ટ્રક્ચર્સ 1957 એણે શરૂઆત કરી, બધું બદલી નાખ્યું. પછી એસ્પેક્ટ્સ ઓફ ધ થિયરી ઓફ સિન્ટેક્સ 1965 આવ્યું, જેમાં સિદ્ધાંતોને વધુ વ્યવસ્થિત કર્યા.
ઓકે.
અને રાજકીય ક્ષેત્રે, રાજકીયમાં પેલો નિબંધ આપણે જેની વાત કરી, ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ 1967, એ બહુ જ પ્રભાવશાળી રહ્યો. પછી મેન્યુફેક્ચરિંગ કન્સેન્ટ 1988, એ તો મીડિયા સ્ટડીઝમાં ક્લાસિક ગણાય છે,
જેનો મુખ્ય સંદેશ એ કે લોકશાહીમાં પણ સંમતિ બનાવવામાં આવે છે.
બરાબર. અને પછી તાજેતરના વર્ષોમાં હેગેમોની ઓર સર્વાઇવલ 2003 જેવી કૃતિઓ, જે અમેરિકી વૈશ્વિક નીતિઓનું બહુ ધારદાર વિશ્લેષણ કરે છે.
આટલું વિરાટ કામ છે, આનો વારસો શું રહ્યો છે? આજે પણ ચોમ્સ્કી કેમ મહત્વના ગણાય?
એકેડેમિક જગતમાં તો એમનો પ્રભાવ જબરદસ્ત છે. ભાષાશાસ્ત્ર, કોગ્નિટિવ સાયન્સ, સાયકોલોજી, ફિલોસોફી, આ બધા ક્ષેત્રો એમના વિચારોથી પ્રભાવિત થયા છે. એ ઇતિહાસના સૌથી વધુ ટાંકવામાં આવતા મોસ્ટ સાઇટેડ સ્કોલર્સમાંના એક છે. અને પબ્લિક લાઇફમાં તેઓ એક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ, સમાજ સાથે જોડાયેલા બૌદ્ધિકનો આદર્શ બની ગયા છે. ભલે ઘણા એમની સાથે અસહમત હોય, પણ એમણે લોકોને સત્તા પર સવાલ ઉઠાવતા શીખવ્યું છે, સ્વતંત્ર રીતે વિચારતા કર્યા છે.
અને એમની સુસંગતતા, શું એમના વિચારો હવે જૂના નથી થઈ ગયા?
મને નથી લાગતું, જરાય નહીં. ભાષાકીય સિદ્ધાંતો વિકસ્યા છે એ વાત સાચી, પણ મૂળભૂત પ્રશ્નો તો એ જ છે. અને રાજકીય રીતે તમે વિચારો, આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, ફેક ન્યૂઝનો જમાનો છે.
હા,
ગણ્યા ગાંઠ્યા કોર્પોરેશનોના હાથમાં મીડિયાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આવા સમયમાં પેલું મેન્યુફેક્ચરિંગ કન્સેન્ટનું વિશ્લેષણ કેટલું સચોટ લાગે છે.
ખરું.
કોર્પોરેટ પાવર, અસમાનતા, પર્યાવરણનું સંકટ, યુદ્ધો, આ બધા મુદ્દાઓ પર એમનું વિશ્લેષણ આજે પણ એટલી જ ચર્ચા જગાવે છે.
એમના કેટલાક અવતરણો પણ બહુ પ્રખ્યાત થયા છે, એના પર થોડી નજર કરીએ. પેલું વિચિત્ર વાક્ય છે ને, કલરલેસ ગ્રીન આઈડિયાઝ સ્લીપ ફ્યુરિયસલી, આનો શું મતલબ?
હા, રંગહીન લીલા વિચારો ઉગ્રતાથી ઊંઘે છે, આ સિન્ટેક્ટિક સ્ટ્રક્ચર્સમાંથી છે. જુઓ, આ વાક્ય વ્યાકરણની રીતે એકદમ પરફેક્ટ છે.
હા, લાગે તો છે.
એનો કોઈ અર્થ નીકળે છે?
ના, ચોમ્સ્કીએ આનો ઉપયોગ એ બતાવવા કર્યો કે વાક્યનું વ્યાકરણ એટલે કે સિન્ટેક્સ અને એનો અર્થ એટલે કે સિમેન્ટિક્સ એ બે અલગ વસ્તુઓ છે. કોઈ વાક્ય વ્યાકરણની રીતે સાચું હોય તો પણ અર્થહીન હોઈ શકે છે. ભાષા કેટલી જટિલ છે એ આ બતાવે છે.
બરાબર. અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે એમનું શું કહેવું હતું એ પણ બહુ ચર્ચાય છે.
એમનું વલણ આ બાબત એકદમ કડક, નિરપેક્ષ હતું. એમનું કહેવું છે, ઇફ વી ડોન્ટ બિલીવ ઇન ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ફોર પીપલ વી ડિસ્પાઇઝ, વી ડોન્ટ બિલીવ ઇન ઇટ એટ ઓલ.
એટલે કે
જો આપણે જેમને ધિક્કારીએ છીએ તેવા લોકો માટે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માનતા નથી, તો આપણે તેમાં બિલકુલ માનતા નથી. એમના મતે વાણી સ્વાતંત્ર્યનો સાચો ટેસ્ટ ત્યારે જ થાય જ્યારે તમે એવા વિચારોને પણ રક્ષણ આપો જેને તમે સખત નફરત કરતા હો. આ જ કારણે પેલો ફોરિશન અફેરવાળો વિવાદ થયો હતો.
અને પેલું મીડિયા અને નિયંત્રણ વિશેનું ધારદાર વાક્ય,
એ પણ બહુ યાદગાર છે. હા, એ ખરેખર વિચારવા જેવું છે. ધ સ્માર્ટ વે ટુ કીપ પીપલ પેસિવ એન્ડ ઓબિડિયન્ટ ઇઝ ટુ સ્ટ્રિક્ટલી લિમિટ ધ સ્પેક્ટ્રમ ઓફ એક્સેપ્ટેબલ ઓપિનિયન બટ અલાઉ વેરી લાઇવલી ડિબેટ વિધિન દેટ સ્પેક્ટ્રમ.
એટલે કે લોકોને નિષ્ક્રિય અને આજ્ઞાકારી રાખવાનો સ્માર્ટ રસ્તો એ છે કે સ્વીકાર્ય અભિપ્રાયના વર્તુળને ચુસ્તપણે મર્યાદિત કરી દેવું, પણ તે વર્તુળની અંદર ખૂબ જ જોરદાર ચર્ચા થવા દેવી.
બરાબર, આ એમના પ્રચાર મોડેલનો હાર્દ છે. સત્તા ઘણીવાર દેખીતી રીતે ચર્ચાને દબાવતી નથી, પણ શું ચર્ચી શકાય અને શું નહીં એની હદ નક્કી કરી દે છે, અને પછી એ હદની અંદર ભલે ગમે તેટલી ચર્ચા થાય, નિયંત્રણ તો જળવાઈ રહે છે.
જોકે ચોમ્સ્કી હંમેશા નિર્વિવાદ તો નથી જ રહ્યા, એમના પર ટીકાઓ પણ ઘણી થઈ છે, ખરું ને?
ચોક્કસપણે, ટીકાઓ વગર તો કઈ રીતે ચાલે? ભાષાશાસ્ત્રમાં જુઓ તો ટીકાકારો કહે છે કે પેલું યુનિવર્સલ ગ્રામર, એના માટે મગજમાં કોઈ ઠોસ ન્યુરોલોજિકલ પુરાવા મળ્યા નથી.
ઓકે,
એ જ પૂરતું છે.
અને બીજા દૃષ્ટિકોણ?
હા જ, પેલા વપરાશ આધારિત ભાષાશાસ્ત્રીઓ, યુસેજ બેઝ્ડ લિંગ્વિસ્ટ્સ છે. એમનું કહેવું છે કે ભાષા કંઈ જન્મજાત બ્લુપ્રિન્ટમાંથી નથી આવતી, પણ સામાજિક જરૂરિયાતો અને ભાષાના વાસ્તવિક વપરાશમાંથી ધીમે ધીમે વિકસે છે.
અને રાજકીય ટીકાઓ કેવી રહી છે?
રાજકીય રીતે એમના પર વારંવાર એવો આરોપ લાગ્યો છે કે તેઓ અમેરિકા વિરોધી પૂર્વગ્રહ ધરાવે છે અને અમેરિકાના દુશ્મન ગણાતા દેશોના જે અત્યાચારો છે એના પ્રત્યે નરમ વલણ અપનાવે છે અથવા એને ઓછા ગંભીર ગણાવે છે.
કંબોડિયાવાળો મુદ્દો?
હા, ખાસ કરીને કંબોડિયામાં ખમેર રૂઝના નરસંહાર અંગેનું એમનું જે શરૂઆતનું વિશ્લેષણ હતું એની બહુ જ ટીકા થઈ હતી. જો કે પાછળથી એમણે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. અને ફ્રાન્સમાં પેલો ફોરિસેન અફેર, જેમાં એમણે હોલોકોસ્ટ નકારનારના લખાણના પ્રકાશનના અધિકારનો બચાવ કર્યો, સામગ્રીનો નહીં પણ અધિકારનો, એના લીધે પણ ભારે વિવાદ થયો હતો.
ચોમ્સ્કી વિશે એવી કોઈ ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો છે જે એમના વ્યક્તિત્વ પર થોડો પ્રકાશ પાડે?
હા, કેટલીક વાતો છે ખરી. જેમ કે આપણે પેલી 10 વર્ષની ઉંમરના લેખની વાત કરી.
હા,
બીજું એમનું જે શરૂઆતનું કામ હતું ને ગાણિતિક ભાષાશાસ્ત્ર પર, એણે કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ના વિકાસમાં પણ ફાળો આપ્યો છે.
ઓ, આ ઓછી જાણીતી વાત છે.
હા, અને તેઓ યુદ્ધ વિરોધી દેખાવોમાં બહુ સક્રિય હતા. સવિનય કાનૂન ભંગ બદલ એમની ધરપકડ પણ થઈ હતી.
અચ્છા,
આટલી બધી પ્રસિદ્ધિ મળી પણ જીવન એકદમ સાદું રાખ્યું, અને એમની જે કમાણી થતી વ્યાખ્યાન ફી વગેરે એનો મોટો ભાગ સામાજિક કાર્યો માટે દાન કરી દેતા.
વાહ.
અને એક મજાની વાત સાંભળી છે કે દુનિયાના ટોચના ભાષાશાસ્ત્રી હોવા છતાં એમને નવી ભાષાઓ શીખવામાં બહુ તકલીફ પડતી હતી.
ખરેખર?
હા, એવું કહેવાય છે. પણ કદાચ સૌથી પ્રભાવશાળી વાત એ છે કે આટલી મોટી ઉંમરે પણ છેક સુધી તેઓ રોજ સેંકડો લોકોના ઈમેલ આવતા અને એના જવાબ જાતે આપતા હતા. સામાન્ય લોકોના કામ કર્યું છે. જો એમના આખા કામને એક તાંતણે બાંધવું હોય તો એ છે માનવ વ્યવસ્થાઓ, પછી એ ભાષા હોય, મન હોય કે સમાજ હોય, એની સપાટી નીચે જે ઊંડી છુપી રચનાઓ કામ કરે છે એને સમજવાનો પ્રયાસ કરવો. પછી ભલે એ ભાષાના જન્મજાત નિયમો હોય કે પછી સત્તા અને મીડિયા દ્વારા થતા નિયંત્રણની છુપી પદ્ધતિઓ હોય.
એટલે એક તરફ માનવ મનની જે આંતરિક સ્વતંત્રતા છે, સર્જનાત્મકતા છે, એનો વૈજ્ઞાનિક સ્વીકાર કર્યો, અને બીજી તરફ બહારની દુનિયામાં એ જ સ્વતંત્રતાને દબાવનારા જે માળખાઓ છે એનો પર્દાફાશ કર્યો.
બરાબર કહ્યું. તે સતત આપણને એ યાદ અપાવે છે કે વસ્તુઓ જેવી દેખાય છે એવી હંમેશા હોતી નથી, અને સત્તા હંમેશા પોતાની જાતને સાચી ઠેરવવાના પ્રયાસમાં જ હોય છે. તમે ભલે એમના દરેક નિષ્કર્ષ સાથે સહમત ન થાઓ, પણ એમણે વિચારવા માટે જે સાધનો આપ્યા છે, જે પ્રશ્નો ઊભા કર્યા છે, એ ખરેખર અમૂલ્ય છે.
અને કદાચ આ જ અંતિમ વિચાર છે જેના પર આપણે આપણા શ્રોતાઓને છોડી શકીએ. ચોમ્સ્કીનું કાર્ય આપણને બે વાસ્તવિકતાઓનો સામનો કરવા પડકાર ફેંકે છે. એક, માનવ મનની અંદર રહેલી અદ્ભુત ક્ષમતા, અને બીજું, બહારની દુનિયામાં રહેલા જટિલ સામાજિક અને રાજકીય બંધનો. શું આપણી આ આંતરિક સ્વતંત્રતા અને બાહ્ય મર્યાદાઓ વચ્ચેનો આ જે તણાવ છે, આ જે સંઘર્ષ છે, એ જ આપણા સમયનો મૂળભૂત પ્રશ્ન છે જેના પર આપણે સતત વિચારતા રહેવું જોઈએ.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં.